બીજા દિવસની સવારે તેઓ પાછા કુરુક્ષેત્રમાં ભીષ્મ પાસે આવ્યા અને પિતામહને સુખામ ચ રજની પૃષ્ઠવા, આપની રાત તો સુખપૂર્વક વીતી છે ને, એમ પૂછીને વ્યાસ વગેરે ઋષિઓને વંદીને ભીષ્મને વિટરાઈને સૌ બેઠા અને યુધિષ્ઠિરે હાથ જોડીને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. આ રાજા એવો શબ્દ સૌથી પહેલાં કેવી રીતે ઉત્પન્ન થયો? યુધિષ્ઠિર પૂછે છે, જેવા બીજા હજારો લાખો માનવીઓ છે તેવો જ રાજા પણ એક માનવી જ છે, છતાં એ માનવી, એ રાજા વિશિષ્ટ બુદ્ધિવાળાઓ ઉપર તેમજ સુરવીરો ઉપર શાસન સી રીતે ચલાવી શકે છે? આખું જગત એ એકની પાસે જેમ દેવની પાસે વિનમ્ર થઈને રહે છે, તેની પાછળનું કારણ અલ્પ તો નહીં જ હોય. ભીષ્મ એને રાજા શબ્દનો અને રાજ્યના આરંભનો ઇતિહાસ સંભળાવે છે. સૃષ્ટિની શરૂઆતમાં ન રાજા હતો ન રાજ્ય હતું, પિતામહ શરૂ કરે છે, ન દંડ હતો ન દાંડિક હતો, ધર્મ વડે જ પ્રજા પરસ્પરનું રક્ષણ કરતી હતી. એનો અર્થ એ કે પ્રત્યેક પ્રજાજન જો ધર્મપૂર્વક વર્તે તો રાજા કે રાજ્યની કે દંડ કે દંડની દંડ આપનારની આવશ્યકતા જ ન રહે. પણ આદિકાળની એ નિર્દોષતા જાજો વખત ટકી નહીં. ધર્મપૂર્વકનું વર્તન કરવામાં મોહ, લોભ, કામ, રાગ આદિ દુર્ગુણોને કારણે માણસો શિથિલ બન્યા અને વાચ્ય અવાચ્ય, કાર્ય અકાર્ય, ભક્ષ્ય અભક્ષ્ય, દોષ અદોષ વગેરેનો વિવેક ખોઈ બેઠા અને ધર્મ નષ્ટ થયો. દેવો આ આપત્તિના નિવારણ અર્થે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ માનવ જાતિની વ્યવસ્થા માટે અધ્યાયસતાનામ સહસ્ત્રમ, 1,00,000 શ્લોકનું નીતિશાસ્ત્ર, કોડ ઓફ કન્ડક્ટ રચીને તેમને આપ્યું. આ નીતિશાસ્ત્ર સૌથી પહેલાં ઉમાપતિ શિવે ગ્રહણ કર્યું, પણ પ્રજાનું આયુષ ટૂંકું છે અને આ શાસ્ત્ર અતિ વિસ્તૃત છે એમ સમજીને તેમણે તેનો સંક્ષેપ કર્યો અને એ સંક્ષિપ્ત નીતિશાસ્ત્ર 10,000 અધ્યાયોનો તેમણે ઇન્દ્રને ભણાવ્યું. ઇન્દ્રે વળી પાછું એણે 5,000 અધ્યાયોમાં સંક્ષિપ્ત કર્યું. બૃહસ્પતિએ 5,000ના 3,000 કર્યા અને તે પછી શુક્રાચાર્યએ એને ફક્ત 1,000 અધ્યાયોમાં સંક્ષિપ્ત કર્યું અને આ સંક્ષેપ મૃત્યુના ટૂંકા આયુષ્યની દ્રષ્ટિએ જ કરવામાં આવ્યો હતો. આ પછી દેવો વિષ્ણુ પાસે ગયા. આ 1,000 અધ્યાયવાળા શુક્રની નીતિશાસ્ત્રને ગ્રહણ કરી શકે અને તે પ્રમાણે પ્રજાપાલન કરી શકે એવો કોઈ મનુષ્ય બતાવો. એટલે વિષ્ણુએ પહેલાં પ્રથમ એક તેજસ વીરજસમ માનસમ શ્રુતમ સર્જ્યો, પણ એ વીરજે રજોગુણ વગરના માણસે પૃથ્વીનું પ્રભુત્વ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે તો વૈરાગ્ય પંથે જ વર્યો. આ વીરજનને કીર્તિમાન કરીને એક પુત્ર થયો. તે પણ પિતાને પગલે પગલે સંન્યાસી થયો. કીર્તિમાનનો પુત્ર કર્દમ અને કર્દમનો પુત્ર અનંગે રાજ્ય કરવાનું સ્વીકાર્યું અને તેના પછી તેનો પુત્ર અતિબલ મહારાજ્યનો ધણી થયો. સુનિથા નામની મૃત્યુની એક પુત્રીને એ અતિબલ પરણ્યો, જે લગ્નને પરિણામે વેનનો જન્મ થયો. પણ વેન અધર્મચારી હોવાને કારણે ઋષિઓએ એને મંત્રપુત્ત કુશના સાધન વડે મારી નાખ્યો અને પછી રાજ્ય સંચાલન માટે વેનનો કોઈ વારસ ન હોતા વેદના જમણા સાથરમાંથી તેમણે એક પુત્રને ઉત્પન્ન કર્યો, પણ તે પુત્ર ટૂંકડક્કો હતો, ભરેલા થાંભલાના જેવો, કારો, લીલી આંખો અને કારા વારવારો નિષાદ નિવર્તા રાજ્ય માટે નાલાયક ઠર્યો. આ પછી ઋષિઓએ વેદના જમણા હાથમાંથી પૃથુ નામના પુત્રને ઉત્પન્ન કર્યો, જે કાંતિ અને સૌંદર્યમાં ઇન્દ્ર સમાન હતો. હાથ જોડીને તેણે ઋષિઓને કહ્યું, આજ્ઞા કરો, હું આપનો શું પ્રિય કરું? ઋષિઓએ આદેશ આપ્યો, નિયતો યત્ર ધર્મો વૈ તમ સંકહ સમ આચરહ, પ્રિયા પ્રિય પરિત્યજ્ય સમહ સર્વેષુ જંતુષુ કામમ ક્રોધમ ચ લોભમ ચ માનમ ચોત્સૃજ્ય દુરતઃ યશ્ચ ધર્માત્ પ્રવિચલેત લોકે કશ્ચન માનવઃ. નિગ્રાહસ્તે સ્વબાહુભ્યાં શશ્વતઃ ધર્મમ વેક્ષતા પ્રતિજ્ઞામ ચાધીરો હશ્વ મનસા કર્મણા ગિરા પાલિષ્યામી અહમ ભૌમય બ્રહ્મા ઇત્યેવ ચાસ્કૃતઃ યશ્ચાસ્ત્ર ધર્મો નિત્યોક્તો દંડનીતિવ્ય પાશ્રયઃ તસ્માકં કરિષ્યામિ સ્વવશો ન કદાચન.
હે વેનનંદન, જે કાર્યમાં નિયમપૂર્વક ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે કાર્ય નિર્ભયતાથી કરો. પ્રિય અપ્રિયનો વિચાર છોડીને તથા કામ ક્રોધ લોભ અને માનનો ત્યાગ કરીને સમૃદ્ધ પ્રાણીઓ પ્રતિ સંભાવ રાખો. જે કોઈ મનુષ્ય ધર્મથી વિચલિત હોય તેને સનાતન ધર્મનું પાલન કરતા પોતાના બાહુબળથી પરાસ્ત કરીને દંડ દો. સાથે સાથે એ પ્રતિજ્ઞા પણ કરો કે હું મન વચન અને કર્મથી ભૂતલવર્તી બ્રહ્મા વેદનું નિરંતર પાલન કરીશ. વેદમાં દંડનીતિ સાથે સંબંધિત જે નિત્ય ધર્મ દર્શાવ્યો છે તેનું હું નિસંક પાલન કરીશ, ક્યારેય સ્વચ્છંદી નહીં બનું. એ પછી એ પૃથુનો દેવો તેમજ ઋષિઓએ અભિષેક કર્યો. પહેલાં જે વિષમ હતી તે પૃથ્વીને આ પૃથુએ સમ કરી એમ કહેવાય છે. પૃથ્વીને માનવીઓ માટે કામઘેનુ સમી બનાવીને પ્રજાનું તેણે રંજન કર્યું, માટે તે રાજા કહેવાયો. અને આવી રીતે પછી રાજા શબ્દ પૃથ્વીપાલો માટે પ્રચલિત થઈ ગયો. ડિવાઇન રાઇટ્સ ઓફ કિંગની માન્યતા પશ્ચિમના અને પૂર્વના બધા જ દેશોમાં એક વખતે હતી, તેના કરતાં આ કલ્પના સહેજ જુદી જ છે. એ વાચક આપમેળે જ જોઈ શકશે. ભીષ્મે યુધિષ્ઠિરને સંભળાવેલ આ પરંપરાગત આખ્યાયિકામાં રાજાઓના ડિવાઇન રાઇટ્સના કરતા ડિવાઇન રિસ્પોન્સિબિલિટી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ડિવાઇન રાઇટ્સ ઈશ્વરદત્ત અધિકાર તો જાણે પ્રજાને આપવામાં આવ્યો છે, સારા રાજવીને મેળવવાનો અને ખરાબને ખસેડવાનો.